एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपी वाला संपादित रचनावली पठन शैलेश 22 इंग्लैंड नी मुसाफरी नू वर्णन लेखक महिपतराम नीलकंठ हांगकांग सिंगापुर मलेशिया एडन दुबई नी छाशवारे ट्रीप मारनारा आजे घणा छे ન્યુયોર્કથી દર મહિને અચૂક આવીને પાછા જનારા પણ સાંભળ્યા છે. લંડનની ટ્રીપ તો હવે કોઈ વિસાતમાં નથી રહી. આવા અઢળક પ્રવાસ ખેડુઓના જમાનામાં કોઈ તમને કહે કે વિદેશ જશો તો નાતબાર મૂકીશું કે પાછા ફરીને પ્રાયશ્ચિત કરવું પડશે તો એ દંતકથા જેવું લાગે. એક જમાનામાં જે ગુજરાતના બંદરો વેપાર વણજથી ધખતા હતા, જે ગુજરાતની પ્રજા વહાણવટુ ખેડી દૂર દરિયાપારના દેશોમાંથી ધનના ઢગલા લાવતી હતી, એ ગુજરાતી પ્રજા વિદેશ જવા માટે, દરિયો ઓળંગવા માટે પાબંદીઓ ફરમાવે એ અકલ્પ્ય લાગે છે. પણ હકીકતે 19મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કરણ ઘેલો લખનાર નંદશંકર તુલજાશંકર મહેતાને તક મળેલી, છતાં એમના પિતાશ્રીએ વિદેશ જવાની સંમતિ આપી નહોતી. ગાંધીજી વિદેશ ગયા હતા પણ એમને તકલીફ પહોંચેલી. એ જ રીતે મહિપતરામ રૂપરામ નીલકંઠે જ્યારે સરકારના નિમંત્રણથી વિદેશ જવાનો વિચાર કર્યો ત્યારે નાતીલાઓએ એમનો બહિષ્કાર કરેલો. પણ સુધારક મહિપતરામે મક્કમપણે સામનો કરી ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો. દરિયાપાર જવાના નિષેધને ગોળીને પી જઈને એમણે ઇંગ્લેન્ડની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનું ત્યાં જઈ અવલોકન કર્યું. શાસક અંગ્રેજોને અને એમની જીવન પદ્ધતિને એમની ભૂમિમાં જઈને જોયા અને તપાસ્યા. પણ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે સાસુવહુની લડાઈ જેવી પહેલી સામાજિક નવલકથા આપનાર અને ગુજરાતી લોકનાટ્ય ભવાઈના 19 વેશોને ભવાઈ સંગ્રહ આપનાર મહિપતરામે પહેલું પ્રવાસ પુસ્તક ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન 1862માં આપ્યું. મહિપતરામ કેળવણીકાર હતા, શિક્ષક, હેડમાસ્ટર અને શિક્ષણ નિરીક્ષક હતા. એમનો વિદેશ જવાનો હેતુ અંગ્રેજી શિક્ષણ વ્યવસ્થાનો અભ્યાસ કરવાનો હતો, પણ એ બહાને મહિપતરામ ઇંગ્લિશ લોકોના લક્ષણોથી વાકેફ થયા. એમની મુસાફરીનો સૌથી મોટો લાભ એમણે ગણાવ્યો છે. એટલે જ કેળવણી કેમ આપવી તે જાણવાને માટે નહીં, પણ ત્યાં મુસાફરી કેવી રીતે કરવી, અનુભવો કેવા કેવા થયા, એક ગુજરાતી તરીકે ત્યાં જઈ જુદો સમાજ, જુદી રીતભાત અને જુદું જગત, એ બધું સરખામણી કરતાં કેવું લાગ્યું એની એમણે સમતોલ બુદ્ધિએ ચર્ચા કરી છે. પ્રવાસી પુસ્તકને લેખકની જોનાર નજરનો લાભ મળ્યો છે. અલબત્ત મહિપતરામ પહેલાં પારસી પ્રવાસી લેખકોના પારસી વૃત્તાંતો આપણને મળે છે ખરા, પણ સુઘડ ગુજરાતીમાં પ્રવાસીની જાગૃતતાનું પ્રમાણ તે પહેલું વહેલું ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણનમાં જ મળે છે. કુલ 10 પ્રકરણમાં વહેંચાયેલા આ પ્રવાસ પુસ્તકમાં ભારતથી લંડન સુધીનો પ્રવાસ, લંડનથી ઇંગ્લેન્ડના જુદા જુદા ભાગોનો પ્રવાસ અને છેવટે ઇંગ્લેન્ડથી ફ્રાન્સ, ખાસ કરીને પેરિસનો પ્રવાસ વર્ણવેલો છે. આજે હવાઈ જહાજમાં ઉડનારાઓએ એ જમાનાનો દરિયાઈ જહાજનો અનુભવ માણવા જેવો છે. કહે છે, ચોતરફ મહાસાગરનો બહોળો ફેલાવ પહેલો જ તે દિવસ મારા જોવામાં આવ્યો. રત્નાગર હર્ષમાં થોડો થોડો ઉછળી ઉછળી ધીમા ધીમા ફૂફાડા મારતો હતો અને વહાણનો વરાળીયો ઘોડો ખૂંખારી રહ્યો હતો. ચોમેર જળ દેખાતું હતું. ઉપર આભ અને નીચે પાણી સિવાય બીજું કાંઈ નજરે પડતું નહોતું. વહાણ ડોલ્યાની અસર જણાવા લાગી. ઊભા રહેવું મુશ્કેલ પડે એટલું જ નહીં, પણ બેઠેલા હોઈએ ત્યારે પણ મોળ આવે. એડન, કેરો, સિકેન્ડ્રિયા થઈને લેખક યુરોપનું પહેલું શહેર માલ્ટા જુએ છે. વચમાં દરિયાઈ તોફાનોનો સામનો કરે છે. જિબ્રાલ્ટર પહોંચે ને કહે છે કે ભૂમધ્ય સમુદ્રની જાણે પાગળ છે. છેવટે લેખકને ઇંગ્લેન્ડનો કિનારો દેખાય છે. દૂરથી પવનચક્કીઓ અને જળચક્કીઓ જુએ છે, પણ સાઉધમ્પટનના 12મા સૌથી મોટી આગબોટ ગ્રેટ ઇસ્ટર્ન જુએ છે ને જોતા જે વર્ણવે છે તે એમની સૂઝનો નમૂનો છે. એના જેવડું મોટું જહાજ દુનિયામાં બીજું નથી. હું જે આગબોટમાં બેઠો હતો તે 3000 ખાંડીની હતી, તેમ છતાં પણ જ્યારે તે ઇસ્ટર્નની સોડમાં થઈને ગઈ ત્યારે મુકાબલે તેની આગળ તે એક નાની હોડી જેવી જણાય. પછી કહે છે એ પહોળાઈમાં એટલી બધી છે કે તેની એક બાજુએથી બૂમ પાડીએ તો બીજી બાજુએ પૂરી સંભળાય પણ નહીં. ભૂમ્યા વગર એમાં ફરવા જઈએ તો ભૂલા પડીએ. આ બે વર્ણનોથી જોઈ શકાય છે કે ગ્રેટ ઇસ્ટર્ન આગબોટના કદને લેખકે કેવી અદ્ભુત સંવેદનાથી આપણી આગળ રજૂ કર્યું છે. આ પછી લંડનના દ્રશ્યો, એની ઇમારતોના વર્ણનો છે. એમાં ઇંગ્લેન્ડના સૌથી ઊંચા અને વિશાળ સેન્ટ પોલના દેવળ ઉપરથી લેખક જે દ્રશ્ય ઝડપે છે તે સજીવ છે. ત્યાં ચઢીને જોઈએ ત્યારે આખું લંડન શહેર જણાય છે. રસ્તાઓમાં ચાલનારા માણસો નાના છોકરા જેવડા દેખાય છે. ટેમ્સ નદી શહેરના વચમાંથી સર્પને આકારે વહેતી માલુમ પડે છે. પ્રવાસ કથાની જોડે જોડે લેખકે કેળવણી, સ્ત્રી કેળવણી, રાજનીતિ, લગ્નની રૂઢિઓ, લોકના ધર્મ યંત્રોથી ચાલતા ઉદ્યોગો વગેરેની પણ ઇંગ્લેન્ડ સંદર્ભે ચર્ચા કરી છે. લેખક સંવેદનશીલ હોવાના કારણે વારંવાર ગુજરાતની અને ઇંગ્લેન્ડની સરખામણી કરવામાં પણ ઉતર્યા છે. રીતભાત અને ન્યાતજાતની કેટલીય બાબતોમાં ગુજરાતી એમને જંગલી જરૂર લાગ્યો છે, પણ ઇંગ્લેન્ડને એમણે કેવળ અહોભાવથી જોયું નથી. ઇંગ્લેન્ડની બધી જ ખૂબીઓ અંકે કરી છે. એની ખામીઓને પામી ગુજરાતી પ્રજાને કઈ રીતે સુધારી શકાય એનું વચ્ચે વચ્ચે ચિંતન પણ કર્યું છે. લેખકે પેરિસની જાહોજલાલી અને વિજ્ઞાનોની મંડળીનો ચિતાર ખાસ્સા પ્રભાવિત થઈને આપ્યો છે. 19મી સદીમાં ગુજરાતી ગદ્ય હજી ઘડાતું આવતું હતું ત્યારે ગુજરાતી ભાષાને સુંદર લઢણોમાં ઢાળવાનો કસબ આ પ્રવાસ પુસ્તકમાં છાનો રહેતો નથી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ભોળાભાઈ પટેલે આ પુસ્તક અને પુસ્તકની આસપાસની બધી માહિતી સાથે તેમજ એમની મહત્ત્વની પ્રસ્તાવના સાથે નવેસરથી એનું સંપાદન કર્યું છે. પ્રવાસ રસિયાઓને આ પુસ્તક દ્વારા 19મી સદીમાં મહિપતરામ જોડે ઇંગ્લેન્ડની મુસાફરી કરવી જ પડે.